આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે જર્મનીના રોકાણકારો માટે ભારત ઉત્તમ સ્થળ છે. ઓડિશામાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડું દાના નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને ઉત્તર ઓડિશા તરફ આગળ વધશે. ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે અંતિમ દિવસ. ભારતે લેબેનોનના હિંસાગ્રસ્ત વિસ્તારો માટે 11 ટન તબીબી સહાયનો પ્રથમ હપ્તો પહોંચાડ્યો અને પુણેમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારત 156 રનમાં ઓલ આઉટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારત અને જર્મની વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીનું આ 25મું વર્ષ છે અને જર્મનીના રોકાણકારો માટે ભારત ઉત્તમ સ્થળ છે. આજે નવી દિલ્હીમાં 18મા એશિયા પ્રશાંત જર્મન વેપાર સંમેલનને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું કે આગામી 25 વર્ષ ભારત જર્મની વચ્ચેના સંબંધોને મજબૂતી આપનારા સાબિત થશે. તેમણે જણાવ્યું કે ભારત વિશ્વના ભવિષ્યની જરૂરિયાતો માટે કામ કરી રહ્યું છે. મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર ધ વર્લ્ડ માટે આ સૌથી ઉત્તમ સમય છે. તેમણે જર્મની દ્વારા ફોકસ ઓન ઇન્ડિયા દસ્તાવેજ જારી કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. આ સંમેલન અગાઉ જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્સ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના સત્તાવાર નિવાસસ્થાને મળ્યા હતા. આજે બંને નેતાઓ નવી દિલ્હીમાં 7મી આંતર સરકારી પરામર્શ આઈજીસી બેઠકની સહ અધ્યક્ષતા કરશે. બંને નેતાઓ સલામતી, સંરક્ષણ સહકાર, આર્થિક સહકાર, હરિત અને સાતત્યપૂર્ણ વિકાસ ભાગીદારી અને ઉભરતી તથા વ્યૂહાત્મક ટેકનોલોજીના ક્ષેત્રોમાં જોડાણ ઉપર ચર્ચા કરશે. ચાન્સેલર સ્કોલ્સ ગઈકાલે રાત્રે ભારતની 3 દિવસની મુલાકાતે નવી દિલ્હી આવ્યા હતા. શ્રી સ્કોલ્સ શનિવારે ગોવા જશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 2 દિવસની મુલાકાતે છત્તીસગઢ પહોંચ્યા છે. તેઓ આજે રાયપુરમાં એઇમ્સના બીજા અને એનઆઈટી રાયપુરના 14મા પદવીદાન સમારોહમાં હાજરી આપશે, તેમજ નયા રાયપુર ખાતે પુરખૌતી મુક્તાંગનની મુલાકાત લેશે. આવતીકાલે તેઓ આઈઆઈટી ભિલાઈના 4થા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. તેઓ રાયપુરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેમોરિયલ હેલ્થ સાયન્સ એન્ડ આયુષ યુનિવર્સિટીના 3જા પદવીદાન સમારોહમાં પણ હાજરી આપશે. ભારતના આગામી મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની નિયુક્તિ કરવામાં આવી છે. સામાજિક મીડિયાના માધ્યમથી કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે જણાવ્યું હતું કે મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડ સાથે મંત્રણા કર્યા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 11મી નવેમ્બરથી ન્યાયમૂર્તિ ખન્નાને ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિયુક્ત કર્યા છે. ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના હાલમાં સર્વોચ્ચ અદાલતમાં બીજા સૌથી વધુ વરિષ્ઠ ન્યાયમૂર્તિ છે. તેઓ ભારતના 51મા મુખ્ય ન્યાયમૂર્તિ બનશે. તેઓ 13મી મે 2025ના રોજ નિવૃત્ત થશે. ભારતના વર્તમાન મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડે 9મી નવેમ્બર 2022ના દિવસે હોદ્દો સંભાળ્યો હતો. તેઓ 10મી નવેમ્બરના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. ઓડિશામાં આવેલું તીવ્ર ચક્રવાતી વાવાઝોડું દાના નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને ઉત્તર ઓડિશાને પાર કરશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગંભીર ચક્રવાત દાના ગઈરાત્રે ઓડિશાના દરિયાકાંઠે ભીતરકર્ણિકા નેશનલ પાર્ક અને ધામરા વચ્ચે જમીન ઉપર પ્રવેશ્યું હતું, જેના કારણે ઓડિશાના કેન્દ્રાપાડા, ભદ્રક અને બાલાસોર જિલ્લાના ઘણા ભાગોમાં ભારે પવન અને વરસાદ થયો હતો. વાવાઝોડાની અસરથી મોટી સંખ્યામાં વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થતાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જે આજે સાંજ સુધીમાં યથાવત થવાની શક્યતા છે. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ આજે સવારે ભુવનેશ્વરમાં ચક્રવાત પછીની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરોને વાવાઝોડાથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા અને તેનો વહેલામાં વહેલી તકે સુપરત કરવા જણાવ્યું હતું. દરમિયાન હવામાન વિભાગે આજે બાલાસોર, ભદ્રક અને મયુરભંજ જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જ્યારે કેન્દ્રાપાડા, કેઓન્ઝર, ઢેંકનાલ, કટક અને જાજપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. અત્યાર સુધીમાં જાનહાનીના કોઈ અહેવાલ નથી. મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની તમામ બેઠકો, વિવિધ રાજ્યોની વિધાનસભાની ખાલી પડેલી 48 બેઠકો, જ્યારે લોકસભાની ખાલી પડેલી 2 બેઠકો માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. દરમિયાન ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારીપત્રો ભરવાનો આજે અંતિમ દિવસ છે. રાજ્યની 43 બેઠકો ઉપર 13મી નવેમ્બરના રોજ મતદાન થશે. અત્યાર સુધીમાં 748 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. વિપક્ષના નેતા અમરકુમાર બૌરીએ ચંદનકારી બેઠક ઉપરથી ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારીપત્રોની ચકાસણી 28મી ઓક્ટોબરના રોજ થશે અને 30મી ઓક્ટોબર સુધી ઉમેદવારી પરત લઈ શકાશે. તો મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે 552 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. દરમિયાન ભારતીય રાષ્ટ્રીય નેશનલ કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જારી કરી છે, જેમાં 7 નામોનો સમાવેશ કરાયો છે, જેમાં બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકી બાંદ્રા પૂર્વ બેઠક ઉપરથી ચૂંટણી લડશે, જ્યારે સાંસદ પ્રતાપરાવ ચીખલીકર લોહા બેઠક ઉપરથી ચૂંટણી લડશે. આ બંને નેતાઓ ઉમેદવારીપત્રો ભર્યાના થોડા કલાકો પૂર્વે જ એનસીપીમાં જોડાયા હતા. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABADને ફોલો કરી શકો છો. લેબેનોન ખાતેના ભારતના રાજદૂત નૂર રહેમાન શેખે લેબેનોનના આરોગ્યમંત્રી ફિરાસ અબિયાદને 11 ટનનો તબીબી સહાયનો પ્રથમ હપ્તો આપ્યો છે, જે બંને દેશો વચ્ચેના સહયોગી પ્રયાસોને ઉજાગર કરે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી લેબેનોન ખાતેના ભારતીય દૂતાવાસે લેબેનોન સાથે તેના સંબંધોને મજબૂત કરવા માટે ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ ક્ષેત્રમાં વધી રહેલા તણાવ વચ્ચે માનવતાવાદી સહાયના ભાગરૂપે ભારતે 18 ઓક્ટોબરે 11 ટન તબીબી પુરવઠો મોકલ્યો હતો અને કુલ 33 ટન તબીબી પુરવઠો મોકલવામાં આવશે. જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લાના સરહદી વિસ્તારોમાં શંકાસ્પદ ગતિવિધિઓ ઉપર નજર રાખવા માટે સરહદ સુરક્ષા દળ BSF અને પોલીસે આજે સંયુક્ત તપાસ અભિયાન શરૂ કર્યું છે, જેમાં સુરક્ષા દળો આંતરરાષ્ટ્રીય સરહદ ઉપરના કેટલાક જંગલ પટ્ટાઓ સહિત અનેક સંવેદનશીલ સ્થળોને સ્કેન કરી રહ્યા છે. આ અભિયાનનો હેતુ સરહદી વિસ્તારોમાં શંકાસ્પદ ગતિવિધિઓ ઉપર નજર રાખવાનો અને સુરક્ષાને મજબૂત કરવાનો છે. દરમિયાન સાંબાના જિલ્લા મેજિસ્ટ્રેટે સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદના 2 કિલોમીટરની અંદર તમામ પ્રકારના ફટાકડાના વેચાણ અથવા ઉપયોગ ઉપર સંપૂર્ણ પ્રતિબંધનો આદેશ આપ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવાર 27 ઓક્ટોબરે આકાશવાણી ઉપરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના નાગરિકો સમક્ષ તેમના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 115મી કડી હશે. શ્રોતાઓ ટોલ ફ્રી નંબર 1800117800 ઉપર પોતાના મંતવ્ય મોકલી શકે છે. ઉપરાંત માય ગોવ અને નમો એપ ઉપર પણ મંતવ્ય મોકલી શકાશે. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના નેટવર્ક ઉપર કરાશે. મન કી બાત કાર્યક્રમ આકાશવાણી સમાચારની વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ ઉપર પણ ઉપલબ્ધ થશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુટ્યુબ ચેનલ ઉપરથી પણ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. પુણેમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારત 156 રનમાં ઓલ આઉટ થઈ ગયું છે, જ્યારે ન્યૂઝીલેન્ડે 102 રનની સરસાઈ મેળવી છે. ગઈકાલે ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ દાવમાં 259 રનમાં ઓલ આઉટ થઈ હતી. ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે 7 અને રવિચંદ્રન અશ્વિને 3 વિકેટ ઝડપી હતી. ન્યૂઝીલેન્ડે 3 મેચોની શ્રેણીમાં બેંગલુરૂમાં પ્રથમ ટેસ્ટ મેચ જીતી લીધી હતી. અલ્બેનિયાના તિરાનામાં 23 વર્ષથી ઓછી વયની વિશ્વ કુસ્તી ચેમ્પિયનશીપમાં ભારતે 1 રજત અને 2 કાંસ્ય ચંદ્રક જીત્યા છે. મહિલાઓના 59 કિલોગ્રામ વજનવર્ગમાં ભારતની ખેલાડી અંજલીએ રજત ચંદ્રક જીત્યો હતો. ફાઇનલમાં યુક્રેનની ખેલાડી સોલિમિયા વિનિક સામે પરાજય થતા તે બીજા સ્થાને રહી હતી, જ્યારે મહિલાઓના 68 કિલોગ્રામ વજનવર્ગમાં મોનિકાએ ચીનની પ્રતિસ્પર્ધીને 5-3 હરાવીને કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. અગાઉ પુરૂષોની 55 કિલોગ્રામ ગ્રીકો રોમન કેટેગરીમાં ભારતના વિશ્વજીત રામચંદ્ર મોરેએ એડમ ઉલ્બાશેવને 14-10 હરાવીને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. સ્ક્વોશમાં ભારતની આકાંક્ષા સાલુખે ફ્રાન્સમાં રમાઈ રહેલી બીજી ઇન્ટરનેશનલ વિમેન્સ ઓપન ઓફ સ્કોઝિક્સ 2024ની સેમીફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. તેણે ગઈકાલે રમાયેલી ક્વાર્ટર ફાઇનલમાં ઇંગ્લેન્ડની ખેલાડીને 3-2 પરાજય આપ્યો હતો. આજે રમાનારી સેમીફાઇનલમાં આકાંક્ષા શાહનો મુકાબલો ઇજિપ્તની મેન્ના વાલિદ સામે થશે. એસીસી મેન્સ T20 ઇમર્જિંગ ટીમ એશિયા કપમાં આજે ઓમાનના અલ અમીરાતના ઇન્ડિયા એ અને અફઘાનિસ્તાન એ સેમીફાઇનલમાં રમશે. મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે 7 વાગે શરૂ થશે. ટુર્નામેન્ટમાં ઇન્ડિયા એ એક પણ મેચ હાર્યું નથી. આજે અન્ય સેમીફાઇનલમાં શ્રીલંકા એ પાકિસ્તાન એ નો સામનો કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે જર્મનીના રોકાણકારો માટે ભારત ઉત્તમ સ્થળ છે. ઓડિશામાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડું દાના નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને ઉત્તર ઓડિશા તરફ આગળ વધશે. ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે અંતિમ દિવસ. ભારતે લેબેનોનના હિંસાગ્રસ્ત વિસ્તારો માટે 11 ટન તબીબી સહાયનો પ્રથમ હપ્તો પહોંચાડ્યો અને પુણેમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારત 156 રનમાં ઓલ આઉટ. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.